नाचिकेत ऋषि गोविंद भाई ने परमात्मा श्री हरिए लांगणेज में जे लीलाओ करी तेनी कथा संभळावे छे। महाप्रभु छठी वक्त लांगणेज में बिराजे छे। भक्तजनों की सेवा थी प्रसन्न थई महाराज बे दिवस रोकाया। पछी गोविंद भाई ने कहे छे, गोविंद भाई ना गाड़ा में बेसी करजीसण थी पधार्या था। गोविंद भाई रोकाया था, गाड़ू पण साथे हतो। महाराज कहे छे, गोविंद भाई अपने मेव जवु छे। गोविंद भाई गाड़ू तैयार कर्यो, धोळो छाड़ पाथर्यो लावी, मुख्य तकियो वासे ठरावी, गादला ऊपर धोळो ओछाड़ गोठवी लीधो अने एक सरस तकियो मुक्यो। श्रीजी महाराज भक्तना आवरी सेवा भाव ने वश थई गाड़े विराज्या। बैठा वाल करीने वाल जेनू ध्यान धरे शशिभाल, शशिभाल जेनू ध्यान करे छे भालचंद्र, ई प्रभु घाटे बिराज्या। कई रीते तकिया ने टेको दीधो अने बे चरण लांबा कर्या। ख्याल आवे छे ने, गाडामां बिराज महाराज એટલે એ સ્વરૂપ કેવું હશે? એ વખતે નાગરભાઈ વાવસાર અને એમના બેન સોનભાઈ ગાડાની પાછળ પાછળ ચાલ્યા આવે અને નીચા નમી નમીને મહારાજના ચરણના ચિહ્ન જોતા આવે। મહારાજના ચરણારવિંદ લાંબા હતા ને, એમાં ચિહ્ન દેખાય અને એ ભાઈ બહેન વાતો કર્યા કરે, આ કયું ચિહ્ન છે? પહેલું કયું છે? અને એ ભાઈ બહેન વચ્ચે કઈ મતભેદ થયો કે ના આ ગોપદ કહેવાય, ક્યાં ધ્વજ કહેવાય, ક્યાં અંકુશ? એટલે તરત જ સોનભાઈ મહારાજને જ પૂછ્યું। પૂછે મહારાજને પ્રીત આણી, બતાવો ચિહ્ન નામ વખાણી। મહારાજ તમે ચિહ્ન બતાવો ને અમને ઓળખાવો। કેવો સરસ કથા પ્રસંગ છે! મહારાજના ચરણના સોળ ચિહ્ન શ્રીજી મહારાજ જાતે આંગળી મૂકી અને બતાવે છે કે આ ચિહ્નનું આ નામ છે, આ ચિહ્નનું નામ આ છે। ભવ બ્રહ્માને દુર્લભ જે હ, ચારુ ચરણ મનોહર દેહ, સોના નાગર પ્રેમ જુએ છે, ભાવે કરીને આંખે લોએ છે। મહારાજના આ ચિહ્ન વાળા ચરણને આ ભાઈ બેન પોતાના આંખનો સ્પર્શ કરે અને ધન્યતા અનુભવે છે। જય જયકાર સાથે મહારાજે તો આ બંને ભાઈ બહેનને પાછા વાળ્યા અને શ્રીજી મહારાજ મેવ પધાર્યા। મહારાજની ઈચ્છા હતી મેવમાં રોકાવાની, પણ ક્યાંકથી હરિભક્તોનો સંગ આવી ગયો અને સંગ આવે ત્યારે ઓહો ધમા ચકડી ચાલતી હોય। આજુબાજુના ગામમાંથી બધા કેટલાય ભેગા થઈ ગયા, બીજા આવ્યા, ત્રીજા આવ્યા અને વાતો થઈ, આપણે મહારાજના દર્શન કરવા જતા હતા, મહારાજ તો મેવમાં છે। મહારાજે બધા સંઘને દર્શન આપ્યા અને ગોવિંદભાઈ કહે છે, આપણે અહીંથી જતા રહેવું છે, આ તો કોઈ રાત્રે ઊંઘવા દેવા નથી, બહુ હરિભક્તો ભેગા થયા છે, આપણે છાનામાના નીકળી જવું છે। કઈ બાજુ જઈશું? અહીંથી લાંગણેજથી તો આવ્યા છીએ, હવે જવું ક્યાં? ગોવિંદભાઈ કહે છે, મહારાજ એક વાત કહું, તમે બધે ફરો છો પણ ખોર જ નથી પધાર્યા, ત્યાં પણ આપણા ભક્તો છે મહારાજ। નાથ સર્વે દેશ ફર્યા કયું, एक खोर जगाम तेरयो सुनी दयालु कहे महाराज चालो खोर ज भक्तों ने काज। तो गोविंद भाई बार बार चालो छाना माना गाड़ा में बेसी अने खोर जता रहे। पर महाराज इमा एक तकलीफ छे, अहीं मेव थी खोरज जवानो कोई रस्तो नथी, वाया लांगड़ेज थईने ज जवू पड़े। શ્રીજી મહારાજ કે તું એક કામ કરીએ, લાંગણી ગામમાં કોઈને કહેવું નથી, ખબર પડે નહીં એ રીતે આપણે બારોબાર ગાડું ચલાવો અને લાંગણીની ભાગોળે કે જ્યાંથી ખોરજનો રસ્તો પંટાતો હોય ત્યાં ગાડું વાળી લો। ગોવિંદભાઈ વિચાર કરે છે રાતનો સમય છે, મહારાજને થોડી વિશ્રાંતિ મળે તો સારું। સારું મહારાજ આજ્ઞા પાળી, પણ પટેલ ભાઈડા કોનું નામ, એની ઈચ્છા હતી કે મહારાજ થોડી વિશ્રાંતિ લે તો સારું। ધીમી ગતિથી ગાડું ચલાવી અને લાંગણેજની ભાગોળમાં ખારો કૂવો છે ત્યાં ગાડું લાવ્યા। મહારાજ જુઓ ને આ ખારા કૂવા પાસે જગ્યા બહુ સારી છે, શાંત અને શીતળ વાતાવરણ છે અને આ લાંગણેજના ભક્તોએ ગાડામાં ગાદલું પાથરી આપ્યું છે, મહારાજ અહીં થોડી વાર ઘોડી જાવ ને। ભક્ત કેવા સેવાભાવી હોય છે, મારું જે થવું હોય થાય પણ મારા ભગવાન થોડી વિશ્રાંતિ લે તો સારું। આપણે હમણાં જ સાંભળ્યો ને ગાદલો અને પતિયો ગાડામાં લાંગણેજના ભક્તોએ પાથરી આપેલો। ગોવિંદભાઈ કે છે મહારાજ શાંત વાતાવરણ છે, કોઈ આવતું નથી કોઈ જતું નથી, અને શ્રીજી મહારાજ એ ખારા કુવાની બાજુમાં ગાડામાં જ પોઢી ગયા। વહેલી સવારે ગોવિંદભાઈએ દાંતણ લાવી આપ્યું એટલે ગાડાની સુપડી ઉપર બેસી અને મહારાજ દાંતણ કરવા લાગ્યા। કોણ આમાંથી ખેતીના અનુભવી છે બોલો, ગાડાની સુપડી એટલે શું? ગાડાની સુપડી શું કહ્યું? ગાડાને છેડે, હા એ સુપડી કહેવાય। વાહ વાહ, સુપડી હોય ને ત્યાં અનાજ ઉપણાય એને સુપડી કહેવાય। હવે તમે ગાડાને છેડે બેસી જજો, તમે જ ઉપણાયા કરશો એટલે ગાડાની સુપડી એનું નામ। જો આ કાકાએ જવાબ આપ્યો ને ગાડા ગાડા વાળે ડબલ ગ્રેજ્યુએટ થયા હોય કે પોસ્ટ ગ્રેજ્યુએટ થયા હોય, એના બાપ દાદાએ ખેતી કરી હોય, પણ એ જુવાનિયાને પૂછ્યો કે સુપડી એટલે શું, એનો અનાજની સુપડીની એ ખબર ન હોય, ગાડાની સુપડીની ક્યાંથી ખબર હોય। સુપડી ઉપર બેસીને મહારાજ દાંતણ કરતા હતા, સવાર પડીને કોઈના કોઈ માણસો જતા હોય, સોનભાઈ ગામની ભાગોળે નીકળ્યા હશે, હા તમારા ભગવાન તો એ બેઠા અહીં, ના ના અહીં ક્યાંથી, મેવ પધાર્યા છે એ રહ્યા ખારા કુવાની પાસે જ, અને સોનભાઈ એમના ભાઈ બધા દોટ મૂકીને દોડ્યા, મહારાજના દર્શન થયા, પ્રભુ દાંતણ કરતા હતા, પ્રભુએ ત્યાં સ્નાન કર્યો ખારા કુવામાં। મહારાજ ઘેર પધારો, નહીં ખોર જવાનું છે, અને નાહી ધોઈ તૈયાર થઈ ગોવિંદ ભક્ત પણ તૈયાર થઈ ગયા। મહારાજે કહ્યું, આજ્ઞા કરી કે હવે આપણે ચાલો ખોરજ। થોડી જ વારમાં બીજા ભક્તો એટલે કે સોનબાના ભાઈઓ ગણેશભાઈ જુમખરામ દયારામ આ બધા આવ્યા। મહારાજ એક મુશ્કેલી છે, તમારે સલાહ લેવી છે, આજ્ઞા લેવી છે, જોજો આ કૌટુંબિક બાબત છે। ઘણા ભક્તો કૌટુંબિક બાબત પૂછતા થોડા અચકાય, થોડા ગભરાય, જેને જેવો સંબંધ, જેને જેવો ભાવ, જેને જેવો સદભાવ, તમને એમ લાગશે કે આવી વાત કઈ મહારાજને પૂછાય, કોઈ પૂછતો હોય ને તમે સાંભળો ને તો તમને એમ થાય કે આવું કઈ સ્વામીને પૂછાય, જોજો શું પૂછવાનું છે। મહારાજ ત્રણ ભાઈ હતા હાજર, ગણેશ જુમખરામ ને દયારામ, આ ત્રણેય ભાવસાર ભક્તો, મહારાજ અમારે હવે જુદા થવાનું છે. જુદા થવાનું ખ્યાલ આવી ગયો ને? હા, બધાને ખ્યાલ હોય આ તો. કારણ કે કેટલાક થયા હોય ને કેટલાક થવાના, કેટલાક થયા ને કેટલાક થવાના. એટલે આ ત્રણ ભાઈ કહે છે, મહારાજ અમારે જુદા થવાનું છે. શ્રીજી મહારાજે ના પાડી. મહારાજે એ રીતે કહ્યું કે હમણાં રહો ભેગા સહુ, ન નોખા પડશો દાસ. હમણાં ભેગા રહો, આનો અર્થ એમ થાય કે ભવિષ્ય વિચારજો પછી, પણ અત્યારે તો તમે ભેગા જ રહો. અને તમારામાં કંઈ મતભેદ હોય, માનવ સ્વભાવ છે, મતભેદ તો થાય, તમારી મારી વચ્ચે થાય, બધાની વચ્ચે માનવ સ્વભાવ છે, મતભેદ થાય. હા, પણ ભગવાનના ભક્તોએ ત્યાગ નાખવું પડે કે મતભેદ માફ, પણ મનભેદ થવો ન જોઈએ ક્યારે પણ. બે ભાઈ હોય ને મતભેદ થાય, અને મતભેદ લાંબા ચાલે અને કાયમ કચડ કચડ ઘર્ષણ ઘર્ષણ થયા કરતું હોય, તો કદાચ એની વચ્ચે દિવાલ ચણી લેવી પડે, એટલે જુદા થાય. પણ મનભેદ કોઈ પણ સંજોગોમાં, કુટુંબની દ્રષ્ટિએ કે ભગવાનના ભક્ત છીએ એ દ્રષ્ટિએ, ક્યારે પણ થવા ન જોઈએ. ગમે એટલા જુદા રહેતા હોય પણ સરવાળે એક જ વાત આવવી જોઈએ કે હમ સબ એક હૈ, અમે સ્વામિનારાયણ ભગવાનના ભક્તો છીએ, અમે એક જ કુટુંબી છીએ. શ્રીજી મહારાજ કહે છે કે તમારામાં હમણાં મતભેદ થતા હોય તો આ તમારા મોટા ભાઈ ગણેશભાઈ જેમ કે એમ કરજો. ગણેશ કહે એમ સર્વે સંપ રાખીને કરજો કામ, તો સુખિયા સૌ થશો એમ બોલ્યા શ્રી ઘનશ્યામ. મહારાજે આશીર્વાદ આપી દીધા, તમારા મોટાભાઈ ગણેશભાઈ કે એમ કરજો, અને સંપ રાખીને જીવજો તો તમે સુખિયા થશો, તમને દુઃખ નહીં આવે. એક વાત તો નક્કી છે, જ્યાં સંપ ને સદભાવ હોય ત્યાં દુઃખ ના આવે. બે ભાઈ જુદા થયા કોઈ ગામમાં. મોટા ભાઈને ચાર સંતાન, નાના ભાઈને એક જ સંતાન, ભાગ તો સરખા પડે ને. એ ખેડૂત હતા, બંને ભાઈએ ઘઉં વાવ્યા પોતપોતાના ભાગના ખેતરમાં. ઘઉં તૈયાર થયા, ઢગલા થયા, ઘઉંને પરાળથી જુદા કરી, દાણા કાઢી, ઉકણી અને ઢગલા કર્યા. નાના ભાઈને ત્યાં ગમે તે કારણે ઓછું પાક્યું, ઢગલો નાનો હતો. મોટા ભાઈને જાજુ પાક્યું, અનાજનો ઢગલો મોટો હતો. વહેલી રાત્રે, પાછલી વહેલી સવારે મોટો ભાઈ જાગ્યો, ટોપલો લઈ ઘરમાંથી અને ખેતરમાં ગયો, ચૂપચાપ અંધારામાં, અને 10-12 ટોપલા ભરી પોતાનામાંથી નાના ભાઈને ઢગલા નાખ્યા. એ બિચારાને ઓછું પાક્યું છે, એ ક્યાં લેવા જશે? મારે તો ચાર છોકરા છે, બે છોકરા દોડાવીશ, કંઈક મજૂરી કરવા જશે, નોકરી કરશે. પછી નાનો ભાઈ જાગ્યો, મોટો ભાઈ આટલું કરી આવીને સૂઈ ગયો ઘેર આવીને, છાના માના 10-12 ટોપલા નાખ્યા. નાનો ભાઈ, એને ખબર જ નહીં કે આવું બન્યું છે, એ ખેતરમાં જઈને વિચાર કરે છે, મારે ભલે ઢગલો નાનો હોય પણ મારે તો છોકરો એક જ છે ને, મોટા ભાઈને ચાર છોકરા છે. 15-20 ટોપલા ભરીને મોટા ભાઈને ઢગલા નાખ્યા. આને શું કહેવાય? આનું નામ જ સદભાવ. નહીં તો કોઈ આવું કરે, પહેલાના ઢગલામાંથી ભરીને પોતાનો નાખી દે. ગમે એટલા જુદા થાઓ, બે ભાઈ જુદા હતા, બેના રસોડા જુદા હતા. આ શીખવા જેવી કથા છે, આ યાદ રાખવા જેવી આ કથા છે. એક બાપના બે દીકરા ભલે કદાચ માફ જુદા થાય મતભેદના કારણે, પણ મનભેદ ન થાય તો આવો સદભાવ ટકે. અને જ્યાં મનભેદ થાય ને, ઓહો, ભેગા રહેતા હોય તો એ શું, એકબીજાની સામે કતરાતા હોય, પહેલાં એ ખિસ્સામાં શું મૂક્યો ને કેટલું કાઢ્યું ને કેટલું મૂક્યો, અરે ઝીણી ઝીણી વાતોની નોંધ થતી હોય, હા, એ છોકરાને અડધી ભાખરી આપીને મારા છોકરાને કકડો જ આપ્યો. અરે જામી પડે જોરદાર. દૂધની કોથળી બે આવી હતી, હાજી દોઢ જ હતી, અડધી ક્યાં ગઈ હશે? બસ આવો હિસાબ કિતાબ ઇન્સ્પેક્શન ચાલુ જ રહે. સ્વામિનારાયણ ભગવાન ગણેશભાઈ આદિ સૌ ભક્તોને કહે છે કે હમણાં રહો ભેગા સહુ, અત્યારે તમારે જુદા થવાનું નથી, તમે ભેગા રહો. અને જ્યારે સમય આવે ત્યારે એ વાત થઈ પડશે, પણ અત્યારે સંપીને કામ કરજો. શ્રીજી મહારાજે કેવો ઉપદેશ આપ્યો છે, જ્યાં કુસંપ હોય ને ત્યાં તો ઓહો કંઈ કહેવા જેવું ના. કચ્છની બનેલી ઘટના છે, 80-90 વર્ષ પહેલાની. બે ભાઈ જુદા થયા, જુદા થાય એટલે બધી વેચણી ચાલુ થાય, ખ્યાલ છે ને? વાસણ બે ભાગ થાય, ગાદલા ગોદડા બે ભાગ થાય, અનાજ બે ભાગ થાય, કોઠી ડામચિયા એ બધા બે ભાગમાં જાય, બધું નક્કી કરેલું જેમ તેમ બધું વેચાતું જાય. બે જણા કુટુંબના આગેવાન ભેગા બેહે, કંઈ મતભેદ થાય તો ટાટા પાડતા જાય, બધું વેચાતા વેચાતા એક સરસ મજાની ખાંડણી રહી. એક જ હતી તો બે હતી નહીં, અને કાસ્ટિંગની ખાંડણી હતી, ઢાળાની ડિઝાઇન દોરેલી બહારથી દેખાય પાંદડા અને વેલ. એક ખાંડણી ભરાઈ, એક જ હતી, એટલે નાના ભાઈના ઘરવાળાએ ગોદો માર્યો. કોને ગોદો માર્યો હશે ખબર છે? એ ખાંડણી આપણે માગી લો. અને મોટા ભાઈના ઘરવાળા વાંકી આંખે જોઈ ગયા, એટલે કહે છે ના આગેવાનોને, કહે છે આ ખાંડણીની કિંમત નક્કી કરો. તો કે ભાઈ 5 રૂપિયા. તો એ 5 રૂપિયા નાના ભાઈને આપી દો, ખાંડણી આપણે રાખી લો. અને નાના ભાઈના ઘરવાળાએ વળી પર ચાવી ભરડી પડખામો. એને એમ લાગ્યું કે ગોદાથી કામ નહીં થાય, ચાવી ભરી. આપણે 5 ના 10 આલી દો, પણ ખાંડણી આપણે રાખો. જોજો મતભેદની શરૂઆત આવી રીતે થાય. એ સાનો લઈ જાય, હું જ લઈ જાઉં. અને ધીમે 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 ઝઘડો જામી પડ્યો. તું 10 આપતો હોય તો હું 20 આપું, પણ ખાંડણી હું રાખીશ. ના ઉકેલ આવ્યો, ના નિવેડો આવ્યો. કુટુંબના વડીલો બે બેઠા હતા, પણ હારી ગયા. છેવટે ઝઘડો એમને ઊભો રહ્યો. અને ખાંડણી પછી બધાએ કે શું કરશો? તો હમણાં તમારે ઘેર લઈ જાઓ, ઉકેલ આવે પછી એને આપવી. મારે જ લેવી છે, પહેલો કે મારે જ લેવી છે. નજીકમાં અંજાર શહેર એક ભાઈ ત્યાં પહોંચી ગયો. વકીલ પાસે આવો થયો છે. વકીલ કે તમે જ જીતી જવાના, એમ કરો હમણાં હિસાબ પછી કરશું, હમણાં 100 રૂપિયા મૂકતા જાઓ એટલે આપણે કાગળિયા બાગળિયાનો ખર્ચો કરીશું. એ વિચાર ના આવ્યો કે 5 રૂપિયાની કિંમતની ખાંડણીના એ 100 રૂપિયા વકીલને ત્યાં મૂક્યા. ત્યાં નાના ભાઈને માહિતી મળી કે શહેરમાં ગયા છે, એટલે પહોંચી ગયો પાછો. કે છે મોટો વકીલ, મોટો એટલે ફૂટપટ્ટીનો માપ નહીં ભાઈ, આવું થયું છે. બિલકુલ તમે સાચા છો, અને તમારી વાત સાંભળતા એમ લાગે છે તમે જ જીતી જશો. એમ કરો હમણાં 150 રૂપિયા મૂકતા જાઓ, પછી હિસાબ કરીશું અને આપણે દાખલ કરી દઈશું કેસ. કેસ ચાલુ થઈ ગયો, આટા ફેરા શરૂ થઈ ગયા. અને વકીલો જાણતા જ હોય છે કે આવો કેસ લંબાય એમાં ફાયદો, કારણ કે ખાંડણી ખાંડણીની જગ્યાએ પડી છે, કોઈ પ્રોબ્લેમ નથી કોઈને. આની પાસે ખિસ્સામાં છે એટલે થોડું થોડું દયા કરો. જ્યાં સુધી ટીપું ટીપું નીકળતું હોય ને ત્યાં સુધી આંચળ ખેંચ્યા જ કરે હો. પેલા દોવાવાળા વાછડા માટે કંઈ રહેવા ના દે, વાછડા માટે એટલે છોકરા માટે પૈસા કાઢ્યા જ કરે. જોજો હવે કેસ વળાંક લે છે. આ બંને સત્સંગી હતા, બેના ગળામાં કંઠીઓ હતી, અને જેને કંઠીઓ બાંધી હતી ને એ સ્વામીજીની પાસે આ વાત ગઈ કે તમારા બે ચેલા બાજે છે, કોર્ટે ચડ્યા છે. અને સ્વામી ગાડું જોડાવી અને પહોંચ્યા સાંજના સમયે. આરતી કરી ઠાકોરજીને બેઠા, બોલાવો પેલા બે ભાઈને. કહેજો તમારા ગુરુ આવ્યા છે, બોલાવ્યા, બે નીચું જોઈને આવ્યા, એક આમ બેઠો ને એક આમ બેઠો, ભેગા ન બેઠા, કંઠીઓ બંધાવી હતી ત્યારે ભેગા બેસીને બંધાવી હતી. સ્વામીએ વાત પૂછી, જેના માટે ઝઘડો છો એ ખાંડણી તો લાવો. તો મુખીને ઘેર મૂકી છે. મુખીને કહ્યું કે અમારે સ્વામીજીને જોવી છે. મુખી કે આ તો કોર્ટ મેટર છે, એટલે કંઈ જોવા આપું, બાકી તો ચુકાદો ના આવે ત્યાં સુધી. સંત મહાત્મા અને કોર્ટ સાથે શું, મુખી ખાંડણી લાવ્યા. નાનું મંદિર હતું ગામમાં, અને ખાંડણી જોઈ સંત બોલ્યા કે જુઓ ભાઈ, આ મંદિર તમારું છે બધાનું, મંદિરમાં હળદર મરચું મસાલો ખાંડવા ખાંડણી છે જ નહીં, એટલે આ ખાંડણી હું અત્યારે અહીં જ રાખી લઉં છું. તમે બે ભાઈ મહેરબાની કરી કંઠીઓ મને પાછી આપી દો, અને પછી કોર્ટમાં ચાલુ રહો, જીવો ત્યાં સુધી ઝઘડ્યા કરો, કંઠીઓ મને પાછી આપો. તમને શરમ નથી આવતી, તમારા ગળામાં કંઠી છે, એક નાની સરખી આવતી ચીજ માટે આવડા મોટા ઝઘડા તમારે કરવાના હોય? તમે એક બાપના દીકરા છો એ ભૂલી ગયા, તમે એક સંતના શિષ્ય છો એ ભૂલી ગયા, તમે એક ભગવાનના ભક્ત છો એ ભૂલી ગયા. બે જણની આંખમાં આંસુ આવવા માંડ્યા, અને આ સંતે ત્યાં ને ત્યાં કેસ વિકલુફેનનો વાળી દીધો. બે ભાઈને પરસ્પર માફી મંગાવી, બે રડ્યા, બેના માથે સંતે હાથ મૂક્યો, ભેગા થઈ પ્રેમથી જીવો. પેલા વકીલોને ખબર પડી, આવો સાધુ કોણ હતો આપણા ધંધામાં ભંગાણ નાખ્યો, આવા સાધુઓ કોણ છે? કેસ પાછા ખેંચાઈ ગયા. એટલે મનભેદ જ્યાં થાય ને ત્યાં આવી મુશ્કેલી થાય. શ્રીજી મહારાજ પાસે વાત મૂકે ને એ બચી જાય. આ ભાવસાર ભક્તિ મહારાજ પાસે આ વાત મૂકી એટલે બચી ગયા. સ્વામિનારાયણ ભગવાન આ બધા ભક્તોને આશીર્વાદ આપી અને ત્યાંથી ખોરજ પધાર્યા. લાંગડેજના છઠ્ઠા વખતના ફેરાની લીલા અહીં પૂરી થાય છે. શ્રીજી મહારાજ ખોરજ પધાર્યા છે. ખોરજમાં બાલકરામ બાવા અને ગોદળજી ભક્ત બહુ સારા સત્સંગી, શ્રીજી મહારાજ એમને ઘેર પધાર્યા છે. બાવા બાલક રામને ગોદળજી ભક્ત ગણાય, એ આદિ હરિભક્તને સુખ આપ્યું કયું ન જાય. ખોરજમાં મહારાજ બે દિવસ રોકાઈ આ ભક્તોને રાજી કરી અને પછી ગઢપુર પધાર્યા. ગઢપુરમાં મહારાજ આ વખતે એક મહિનો જ રોકાયા. ચોમાસું આવ્યું ને, શ્રાવણ મહિનો પૂરો કરી અને મહારાજ ત્યાંથી ગઢપુરથી પાછા વિચરણ લીલા ચાલુ કરી. ફરતા 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 ભાદરવો પૂરો થયો, આસો અડધો પૂરો થઈ ગયો, અને શ્રીજી મહારાજ પાછા અમદાવાદથી ઉત્તર ગુજરાત એટલે કે દંડાવ્યમાં વિચરણ ચાલુ કર્યું. મહારાજ આદરેજ પધાર્યા છે. આદરેજ ક્યાં આવ્યું ખ્યાલ છે ને? બિલકુલ પાડોશમાં, ગામ નાનું. ભલે કદાચ એમાં કોઈ ઐતિહાસિક બનાવ ઘટનાઓ હોય કે ન હોય, પણ આપણા સંપ્રદાયની એક ઐતિહાસિક ઘટના આદરેજમાં બનેલી. શ્રીહરિ આદરેજમાં રતુજી ખાંટ જે ઠાકોર, એમને ત્યાં ઉતર્યા. તલાવની પાળે સંતો ઉતર્યા, ખેતરમાં સંતો અને ભક્તોના પડાવ, વિશાળ તલાવ ઊંડો, ત્યાં બધા સ્નાન કરે, મહારાજ પણ સ્નાન કરે. રતુજી ખાંટના માતા સુજનબા અને એમના બેન હવનભાઈ, એને મહારાજને પગે લાગીને કહ્યું, પ્રભુ એક વરદાન આપો. બોલો બોલો, તમારે અહીં અમારે ઘેર જ રહો, અમારા ગામમાં જ રહો, તો ક્યાં સુધી તમે અમને રાખશો? મહારાજ, અમારા ઘરમાં જેટલું અનાજ છે એ વપરાઈ જાય ત્યાં સુધી તમે અહીં રોકાવ. શ્રીજી મહારાજ કહે છે, તમારા ઘરમાં અનાજ નહીં ખૂટે, પણ અમે તમારે ત્યાં આ વખતે અન્નકૂટનો ઉત્સવ કરીશું. 15 દિવસ મહારાજ ત્યાં રોકાયા. શ્રીજી મહારાજે ત્યાં અન્નકૂટનો ઉત્સવ કર્યો. નાનું ગામડું જ્યાં મહારાજે અન્નકૂટનો ઉત્સવ કર્યો ને ત્યાં સરસ મજાનો ઓટલો કરી અને શિલાલેખ લગાવેલો છે. આની નોંધ તો આધારાનંદ સ્વામીએ એટલી સુંદર લીધેલી છે ને. આધારાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા અને વડતાલમાં સ્વામી રહેતા હતા. સ્વામીએ જે ગ્રંથ લખ્યો છે, ઓહો હો હો, આ એક પ્રત કહેવાય. આજે આગળ બાજુ ઠુપર છે ને, આવી પ્રતો 28 ભરી છે. એને ઉપરા ઉપર મૂકો તો 7 ફૂટ થાય, તમે દેખાવ નહીં આટલું તો સ્વામીએ લખ્યું છે. છતાંય શાસ્ત્ર અપૂર્ણ રહી ગયું. એ આદારાનંદ સ્વામીએ એટલી સુંદર લીલાનું વર્ણન કર્યું છે આદરેજની. મુક્તાનંદ સ્વામી વડોદરાની સભા જીતી અને આદરેજ પધાર્યા. મહારાજે સન્માન કર્યો, સ્વાગત કર્યો. કોઈને એમ થયું, એ તો અમે જીતી લાવત, એમાં ક્યાં મોટી વાત થઈ? એટલે મહારાજને ઓછું ગમ્યો. એટલે શ્રીજી મહારાજ ઉદાસ થઈ અને કહે છે કે તમને 4 સંતને અમે સદગુરુ બનાવીએ, પછી જેને કંઈ ચિંતા મૂંઝવણ હોય, પ્રશ્ન હોય, એ આ સદગુરુને મળવો, અમારી પાસે નહીં આવવાનું. સદગુરુ આપણા સંપ્રદાયમાં એક પદ્ધતિ છે સદગુરુ બનાવવાની. એ શ્રીજી મહારાજે આદરેજથી ચાલુ કરી અને મંગલાચરણમાં મુહૂર્તમાં 4 સદગુરુ બનાવ્યા. એક મુક્તાનંદ સ્વામી, બીજા નિત્યાનંદ સ્વામી, ત્રીજા બ્રહ્માનંદ સ્વામી અને ચોથા સ્વામળિયા ચૈતન્યાનંદ સ્વામી. આ 4 સંતોને 2 ગાડા જોઈન્ટમાં ઊભા રાખી અને એ ગાડા ઉપર બેસાડી મહારાજે હાર પહેરાવ્યા, ચાંદલા કર્યા અને આજથી તમે સદગુરુ. ગુરુ અને સદગુરુ બેમાં તફાવત છે. કેટલાક ગુરુ પાંદડા જેવા હોય, કેટલાક ગુરુ પથરા જેવા હોય અને કેટલાક ગુરુ લાકડા જેવા હોય. પાંદડા જેવા ગુરુ હોય એ પોતે તરી જાય, બીજાને તારી ન શકે, પાંદડું તરતું જ જાય. અને પથ્થર જેવા ગુરુ હોય એ બીજાને તો ક્યાંથી તારે, પોતાનું પણ નક્કી ન હોય. અને કાષ્ટ જેવા, લાકડા જેવા હોય એ તરે અને તારે. ગુરુ અને સદગુરુમાં આ તફાવત છે. 4 સંતોને સદગુરુ બનાવ્યા. શ્રીજી મહારાજે ત્યાં એટલો સુંદર ઉત્સવ કર્યો, અન્નકૂટની આરતી મહારાજે ઉતારી અને એ ગામમાં રિવાજ હતો, દિવાળીના દિવસે બધા ઠાકોરો તલાવમાં માટીના લોટિયામાં દીવો પ્રગટાવે અને તરતા મૂકે અને પછી નિશાન બાજ નિશાન લે, લોટિયાને કંઈ ન થાય. લોટિયો ખ્યાલ છે ને ભાઈ? હા, તો માટીનું પાત્ર, લોટિયાને કંઈ ન થાય અને વાટ ઉલાડી દે. બોલો કેટલું નિશાન સચોટ. 2-4 જણાએ ટ્રાય કર્યા પણ સફળતા ન મળી, કાં લોટિયો ફૂટી જાય, કાં તો ગોળી એમને એમ ચાલી જાય. શ્રીજી મહારાજ કહે છે, રતુજી. હા મહારાજ, અમારી સાથે એક નિશાન બાદ છે, એનો ચમત્કાર જોવો છો? મહારાજ, તમારી સાથે એવો કોણ છે? આ તો બધા અમારા જુવાનિયા પારવધા છે. મહારાજ કહે છે, તમારા જુવાનિયા પારવધા હશે પણ અમારી સાથે પણ એક દરબાર છે. ભગુજી અને ભગુજી ઉભા થયા, હાથમાં બંદૂક લીધે, અંધારો દીવો ટમટમે, એની વાટ જ ઉડાડવાની. ભગુજી ગોઠણ ઘેર થઈને જ્યાં નિશાન લીધું ને, ઓહો, એક સટાકાની સાથે વાટ ઉડી ગઈ, તાળીઓ પડી. આ તો ભગુજી અત્યારે હોત તો ઓલિમ્પિકમાં ઇનામ લઈ આવત. સ્વામી ત્યાં ચીનમાં જઈને સ્વામિનારાયણ ભગવાનની જય બોલાઈ આવત, હો, એક જ ઝાટકે, વાર ન લાગત. આવો જય જયકાર કરી મહારાજે અને પછી આદરેજથી વિદાય લીધી. શ્રીજી મહારાજ ફરતા ફરતા વિસનગર પધાર્યા છે, ત્યાંથી સિદ્ધપુર પધાર્યા. સિદ્ધપુરની સુંદર કથા છે અને પછી માલપુઆ છે મેવના, એ બધી સુંદર કથા. અને 7મી વખત મહારાજ કઈ રીતે હવે લાંગણે પધારશે એ બધા પ્રસંગો આપણે આવતીકાલે સાંભળીશું. સ્વામિનારાયણ.